તારીખ 23/8/1995 શ્રી મદ્રાજ ચંદ્રપત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જ્ઞાનીના માર્ગના આશ્રય ઉપદેશનારા વાક્યો છે. પત્રના અંતમાં એ વાતનો ઉલ્લેખ કરેલો છે કે જ્ઞાનીના માર્ગને કોઈ મુમુક્ષુ જીવે આશ્રય કરવો હોય, એટલે કે જ્ઞાનીના માર્ગને અનુસરવું હોય, તો આ વાક્યોથી અનુસરી શકાય છે. ખાસ કરીને એ વિષયમાં અનેક પત્રોમાં કૃપાળુદેવનો અભિપ્રાય અતિ સ્પષ્ટ છે કે મુમુક્ષુ જીવને આત્મકલ્યાણ માટે સત્સંગ જેવું કોઈ સાધન નથી. સત્સંગ જેવું કોઈ સાધન અમે જાણ્યું નથી, સાંભળ્યું નથી, જોયું નથી, તેવું ઠામઠામ એમના પત્રોમાં જોવા મળે છે. આ પત્ર તો ખાસ સત્સંગના વિષયમાં અનેક પડખાથી એ વિષયનું મહત્વ, એટલે સત્સંગનું મહત્વ દર્શાવવા અને સત્સંગ મળવા છતાં નિષ્ફળ જાય તો કયા કારણોથી થાય છે, સફળ થાય તો કયા કારણોથી થાય છે, એ વગેરે બધી સ્પષ્ટીકરણ આ પત્રમાં આવેલું છે. જે જે વાત એ વિષયમાં એમને કરવી છે તેવા 13 મુદ્દા ના નંબર આપેલા છે અને વાતને સ્પષ્ટ કરી છે. વિષયનો પ્રારંભ મોક્ષથી કરે છે, એ વિષય પ્રતિપાદનની વિશિષ્ટતા છે. સત્સંગ એ મોક્ષુ જીવનું પહેલું કદમ છે, પહેલું પગલું છે, શરૂઆતનું કાર્ય છે અને એ શરૂઆતના કાર્યનું મહત્વ કેટલું છે તે દર્શાવવા માટે વાત મોક્ષથી શરૂ કરે છે, કે જે અંતિમ ચરણ છે સત્સંગના ફળ સ્વરૂપે. એ પ્રકારથી પ્રતિપાદન કરવાનો આશય એ છે કે મોક્ષ એ ભલે સર્વોચ્ચ દશા છે, સર્વોત્કૃષ્ટ દશા છે, એથી આગળ કોઈ જીવની દશા નથી. છેલ્લામાં છેલ્લી પરિપૂર્ણ શુદ્ધ દશા એને મોક્ષ કહે છે અને તે મોક્ષપદના પાયામાં શું ચીજ રહેલી છે કે જેના કારણે મોક્ષની ઉપલબ્ધિ થાય છે, એટલું મહત્વ દર્શાવવા માટે છેલ્લે સત્સંગના કારણે ક્યાં પહોંચી શકાય છે કે જેથી સત્સંગનું મહત્વ સમજી શકાય. મોક્ષની પહેલા બે પ્રકારે પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. જીવનું જે મૂળ સ્વરૂપ છે તે મૂળ સ્વરૂપને સહજ સ્વરૂપ કહે છે. સંસારમાં કાર્યગતિમાં જીવની જે સ્થિતિ છે તેનું મૂળ સ્વરૂપ નથી, જેમ કે અત્યારે કોઈ મનુષ્ય છે, એમાં કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, એવું જીવનું મૂળ સ્વરૂપ નથી. એ જીવની સ્થિતિ કર્મજનિત છે, સકર્મ અવસ્થા છે, અને કર્મના ફળ સ્વરૂપે જીવ ચાર ગતિમાં વિવિધ અવસ્થા ધારણ કરે છે. પણ જીવનું એ મૂળ સ્વરૂપ નથી. જેવું મૂળ સ્વરૂપ છે એવી જ દશા, એવી જ સ્થિતિ થાય તેને મોક્ષ કહેવામાં આવ્યો છે. એટલે કે એ પહેલા જીવની મોક્ષરૂપ દશા નથી તો કેવી દશા છે? કે મોક્ષથી વિપરીત એવી બંધરૂપ દશા છે, કર્મથી બંધાયેલી એવી દશા છે, કર્મથી આવરણ પામેલી એવી દશા છે, અને તે દશાથી મુક્ત થવું તેનું નામ મોક્ષ છે. તે દશાથી મુક્ત થવું એ મોક્ષની શબ્દાર્થ પ્રમાણે વ્યાખ્યા છે. કેમ કે મોક્ષ એટલે મુક્ત થવું, તે પણ કોનાથી મુક્ત થવું? કે જેનાથી બંધાયેલો છે, કર્મથી બંધાયેલો છે, તેથી તેનાથી મુક્ત થવું તેને મોક્ષ કહે છે. પરંતુ અહીંયા એ પ્રકારે વ્યાખ્યા નહીં કરતા. જીવના મૂળ સ્વરૂપરૂપ એ દશા થાય છે જ્યારે સર્વકર્મનો ક્ષય થાય છે, અને સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષ દશા ઉત્પન્ન થાય છે. ત્યારે એ શુદ્ધ દશા એવી છે કે જેવું જીવનું મૂળ સ્વરૂપ છે એવી છે. અથવા આત્મા જે સહજાત્મ સ્વરૂપે છે એ જ દશા, એવી જ દશા ઉત્પન્ન થવી અને સર્વ પ્રકારની વિકૃત વિકારી અવસ્થાઓનો અભાવ થવો એનું નામ મોક્ષ છે. તે સહજ સ્વરૂપની, સહજ સ્વરૂપે જીવની જે સ્થિતિ છે એમાં પણ બે પ્રકાર છે. એક પ્રકાર શ્રદ્ધા અપેક્ષાનો છે અને એક પ્રકાર આચરણ અપેક્ષાનો છે. તો પહેલા, સૌથી પહેલા શ્રદ્ધાની પ્રધાનતાથી મોક્ષની વ્યાખ્યા કરશે. કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. જે સહજ સ્વરૂપે, સહજ સ્વરૂપ પ્રમાણે મોક્ષ દશા ઉત્પન્ન થાય છે એવું જે મૂળ સ્વરૂપ છે, એ સ્વરૂપ કાયમી સ્વરૂપ હોવાથી, ત્રિકાળી સ્વરૂપ હોવાથી એ સ્વરૂપથી તો જીવ ક્યારે પણ રહિત નથી. એ સ્વરૂપ પ્રગટ કરવું એ બીજી વાત છે, પણ એ સ્વરૂપ છે તેને પ્રગટ કરવાની વાત છે. નથી ને ક્યાંયથી લાગવું છે એવું કાંઈ નથી. તો એ વિષયમાં કેવી રીતે શરૂઆત થાય છે? કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પરંતુ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. સહજ સ્વરૂપે હોવા છતાં પણ આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે, અથવા એને બિલકુલ તેનું ભાન રહેતું નથી, સહજ સ્વરૂપનું ભાન રહેતું નથી, હોતું નથી. ભાન છે એમ નથી, છતાં પણ ભાન રહિત છે એવું નથી, પણ એ ભાન ખોટું છે. ખોટું છે એટલે કે જે કર્મજનિત અવસ્થા છે તેવો હું છું એવું જીવને સદાય ભાન રહ્યા કરે છે. અત્યારે હું મનુષ્ય છું એવું ભાન બધા જ મનુષ્યોને રહે છે. જ્યારે તિર્યંત અવસ્થાને પ્રાપ્ત હોય છે ત્યારે હું તિર્યંત છું એવું ભાન એને રહે છે. દેવગતિમાં જાય ત્યારે હું દેવ છું એવું ભાન એને રહે છે. એટલે ભાન વિનાનો કોઈ જીવ નથી, પણ એ ભાન ખરેખર પોતાના મૂળ સ્વરૂપની અપેક્ષાથી વિચારવામાં આવે તો એ બેભાનપણું છે. ખરેખર ભાનપણું નથી પણ બેભાનપણું છે. પણ સહજ સ્વરૂપનું ભાન જીવને નથી. જે ભાન થવું એવું જે ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. આ કેવી રીતે કહ્યું કે જેમ કોઈ માણસ જન્મથી દરિદ્ર છે, એકદમ દરિદ્ર છે, ખૂબ જ દરિદ્ર છે, એવા દરિદ્રી માણસને પોતાના જ ઘરમાંથી દટાયેલી સંપત્તિ હાથ લાગે ત્યારે એ માણસને એ સંપત્તિનો ઉપયોગ થયા પહેલા ભાન થાય છે કે મારી પાસે અઢળક સંપત્તિ છે. એ વખતે એ શ્રીમંત થઈ ગયો કે ન થઈ ગયો, તેને કપડાં પણ બદલ્યા નથી, મકાન પણ બદલ્યું નથી, કોઈ મકાનનું રાસ રસીનું ફર્નિચર બનાવ્યું નથી, કે કોઈ ઘરેણા દાગીના પણ બનાવ્યા નથી, છતાં સંપત્તિ જોઈ લીધી. દેખવા માત્રથી એ શ્રીમંત થયો કે ન થયો તે થઈ ગયો. મકાન બનતા ભલે એક બે વર્ષ લાગશે, બીજા કાર્યો કરતા પણ તે પ્રકારનો સમય લાગશે. એની ચિંતા છે કે કેમ સમય લાગે છે? એમ સમ્યક દર્શનમાં પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય છે કે જે સ્વરૂપ બંધ રહી અબદ્ધ સ્પષ્ટ છે, કર્મથી નહીં બંધાયેલું અને કર્મથી નહીં સ્પર્શાયેલું એવું જે મૂળ સ્વરૂપ છે એનું ભાન થતા એક ન્યાયે એનો મોક્ષ થઈ ગયો. જે ન્યાયે દરિદ્રી માણસ શ્રીમંતાઈનો અનુભવ કરે છે એ જ ન્યાયે સમ્યક દર્શનના કાળમાં જીવ પોતાના શુદ્ધ સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. શુદ્ધ સ્વરૂપનો કહો કે સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે અથવા પોતાના પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરે છે. હું પરમેશ્વર છું એમ અનુભવ કરે છે. બહારમાં કર્મજનિત અવસ્થા એવી ને એવી છે. એવું કોઈ જરૂરી નથી કે આવું પોતાના નિજ પરમેશ્વર પદનું ભાન થાય ત્યારે બધા કર્મ પોતાની અવસ્થા છોડી અને બહારમાં પણ મોક્ષ થઈ જાય, એવું કોઈ જરૂરી નથી અથવા એવું બનતું નથી. અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય ત્યારે પણ ચાલુ જ રહે છે. જેમ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય બધા જ સંસારી જીવોને ચાલુ રહે છે, એમ નિજ સ્વરૂપના ભાનમાં આવેલા જીવને પણ કર્મનો ઉદય તો તે જ પ્રકારનો ચાલુ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદયમાં જીવપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કંઈ, એમાં કોઈ ફેર નથી એવું ભાન થાય છે. અને પ્રગટ લક્ષણથી ભાન થાય છે અને એને એક ન્યાયે મોક્ષ થયો એમ કહેવામાં આવે છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે ત્યારથી જીવના જે પુણ્ય અને પાપના પરિણામો છે એ પરિણામોને અબંધ પરિણામો કહેવામાં આવ્યા છે. તત્વ દ્રષ્ટિએ એ પરિણામોને અબંધ પરિણામો કહ્યા છે. કેમ કે બંધનામનું જે તત્વ છે એ ત્યાં ઉપસ્થિત નથી. નવ તત્વમાં એક બંધ તત્વ છે. આ વિષય તાત્વિક ગ્રંથોમાં અને પરમાગમોમાં સમયસાર જેવા ગ્રંથોમાં બહુ સુંદર રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે કે રાગનો જે રસ છે એ બંધ તત્વ છે, રાગના ચીકણા પરિણામ છે એ બંધ તત્વ છે, અને સમ્યક દ્રષ્ટિને કદી એવા ચીકણા પરિણામ થતા નથી. આ કારણે સમ્યક દ્રષ્ટિ અબંધ છે, એ બંધાતા નથી. પરંતુ પૂર્વકર્મને ભોગવતા થતાં એ પૂર્વકર્મને નિર્જરા કરે છે. એક એક જ્ઞાનીને પણ અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો ઉદય છે એ નિર્જરવા માટે આવે છે, નવો બંધ થવા માટે નથી આવતો. એટલા માટે એ સહજ સ્વરૂપનું ભાન છે એને મોક્ષ કહેવામાં આવે છે. હવે જીવ અનાદિથી પોતાના મૂળ સ્વરૂપને ભૂલ્યો છે, એ શા કારણથી ભૂલ્યો છે એનું સ્પષ્ટીકરણ આપે છે. એક એક વાતનું પ્રતિપાદન છે, એ પ્રતિપાદનનું કારણ પણ પોતે પોતે રજૂ કરતા જાય છે. કેમ કે ત્યાં એવો પ્રશ્ન થવો સંભવિત છે કે જીવને સહજ સ્વરૂપનું ભાન નથી તો કેમ ભાન નથી, આવો પ્રશ્ન થવા યોગ્ય છે. એ પ્રશ્નનું સમાધાન એમ એક એક પ્રશ્ન ઉપસ્થિત થાય એનું સમાધાન નીચે નીચે પોતે કરતા જાય છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. કેમ ભૂલ્યો છે? સંગના યોગે, જે કાંઈ આજુબાજુ અન્ય પદાર્થોનો સંગ છે એ રૂપ પોતાને માન્યો છે. જેમ કે અત્યારે જીવની, દરેક સંસારી જીવની બાજુમાં એનું શરીર છે, વધુમાં વધુ શક્ય શું છે? શરીરરૂપ સંયોગ છે, અને એ સિવાયના બીજા પણ પ્રારંભ અનુસારના સંયોગો છે. જીવ પોતાને તે પ્રકારના શરીરવાળો અને સંયોગવાળો માને છે, જાણે છે, સ્વીકારે છે, એ જ એને સંગનો યોગ છે. સંગનો યોગ એટલે શું? કે નજીકમાં રહેલી અવસ્થાને પોતાપણે પોતા સ્વરૂપે સ્વીકારવી, તે સંગનો યોગ છે. અને યોગ એટલે જોડાણ, એ અવસ્થામાં પોતાનું જોડાણ અને એ સ્વરૂપે પોતાનો સ્વીકાર. અન્યથા સ્વીકાર હોવાને લીધે અથવા અન્ય સ્વરૂપે પોતાનો સ્વીકાર હોવાને લીધે મૂળ સ્વરૂપને જીવ ભૂલ્યો છે. સહજ સ્થિતિ એટલે મૂળ સ્વરૂપ, એ મૂળ સ્વરૂપને જીવ ભૂલ્યો છે. અને સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે છે. સંગની નિવૃત્તિ એટલે શું? કે હું સંગવાળો છું એવા પ્રકારની સ્વીકૃતિનો નાશ, એને સંગની નિવૃત્તિ કહે છે. એવું કદી બનતું નથી કે જીવને પરપદાર્થોના સંયોગનો અભાવ થાય, કારણ કે આ વિશ્વમાં જળ અને ચેતનનો સંયોગ અનાદિ અનંત છે. વિશ્વ જળ ચેતન બે પદાર્થોના સંયોગ રૂપે બનેલું છે, એમાં એક પરમાણુનો પણ નાશ ન થાય અને એક જીવનો પણ નાશ ન થાય. પ્રત્યેક જીવ અને પ્રત્યેક પરમાણુ અવસ્થા બદલે છે, કોઈનો મૂળમાંથી નાશ થતો નથી. તેથી વિશ્વમાં જળ ચેતનનો જે સંયોગ છે એવા સંગનો સંયોગની નિવૃત્તિ ક્યારે નથી થતી, નિવૃત્તિ એટલે નાશ થવો. પણ હું સંગ વાળો છું, શરીર વાળો છું, આવા પ્રારબ્ધ વાળો છું, આવા સંયોગ વાળો છું, એનો નાશ એવી માન્યતાનો, એવા સ્વીકારપણાનો નાશ થઈ શકે છે. અને એને સંઘની નિવૃત્તિ કહેવામાં આવી છે. ત્યારે એને સહજ સ્વરૂપનું અપરોક્ષ એટલે પ્રત્યક્ષ ભાન પ્રત્યે છે. અનુમાનથી કલ્પનાથી નહીં પણ પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય એવું ભાન પ્રત્યે છે. આમાંથી કઈ વાત એ ફલિત થાય છે એ વિચારવા જેવી છે કે જ્યાં સુધી જીવ પોતાને મૂળ સ્વરૂપે નહીં સમજીને મૂળ સ્વરૂપને સમજ્યા વિના જે કર્મજનિત અવસ્થા છે એવો એને એકલો હું છું એવું જ્યાં સુધી ભાનમાં રાખે છે ત્યાં સુધી એને કદી સહજ સ્વરૂપનું ભાન થતું નથી. એટલે મૂળ સ્વરૂપનું ભાન થવા અર્થે પોતે જે વર્તમાન અવસ્થાનો સ્વીકાર કર્યો છે એમાં એને શંકા પડે, અવિશ્વાસ ઊભો થાય અને એ સંબંધે એનો ઉવાપો જાગ્રત થાય અંદરમાં, ત્યાર પછી એને સહજ સ્વરૂપનું ભાન પ્રગટી શકે. ત્યાં સુધી સહજ સ્વરૂપનું ભાન પ્રગટી ન શકે. આ વિષય બહુ વાસ્તવિકતાથી વિચારવા જેવો છે. વાસ્તવિકતા એટલે શું? અહીંયા એક 83 નંબરના પત્રમાં આ સંબંધનો ઉલ્લેખ કર્યો છે કે જીવ વર્તમાન અવસ્થા વાળો પોતાને માનીને કલ્પીને સ્વીકારીને એ અવસ્થા સંબંધીની ચિંતાથી એટલો બધો ઘેરાયેલો છે કે પોતાના મૂળ સ્વરૂપ વિશે એને કદી વિચારવાનો અવકાશ પ્રાપ્ત ન થાય એટલો બધો ઘેરાયેલો છે. અનેક પ્રકારની ઉપાધિ અને ચિંતાથી ઉપાધિગ્રસ્ત છે એટલે પોતાના મૂળ પોતાનું મૂળ સ્વરૂપ શું છે અને કેવું છે એ સંબંધનો અંદરથી ઉવાપો થતો નથી. ક્યારેક ઉપર ઉપરથી થાય છે પણ અંદરથી નથી થતો. ઉપર ઉપરથી થાય છે પણ પેલી ચિંતા, સંયોગોની જે ચિંતા, એ એટલી બધી જીવને વળગેલી છે કે ઉપર ઉપરથી આવા કોઈ વિચાર આવે તો એ વિચારમાં જરા પણ વિચાર બળ હોતું નથી અને એ વિચાર બળના અભાવને કારણે એવા થોડા ઘણા કરેલા વિચારો જરા પણ આગળ ચાલ્યા વિના નાશ પામે છે અથવા સાફ થઈ જાય છે. અત્યાર સુધી એમ બનતું આવ્યું છે. અંદરથી જ્યાં સુધી વાતો ન આવે કે હું કોણ છું, કેવો છું, મારું ખરું સ્વરૂપ શું છે અને આ બધી વળગણા સાચી છે કે ખોટી છે, રાખવા જેવી છે કે છોડવા જેવી છે, એ જે બહુ પુણ્ય કેળા પુણ્યમાં વાત લીધી છે કે આત્મજ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવવામાં આ પ્રકારનો ઉવાપો એ પાયાનો વિષય છે. પણ એ ઉવાપો અંદરથી આવવો જોઈએ, ઉપર ઉપરથી નહીં. આટલી શરત છે. જ્યાં જીવ ઉપર ઉપરથી આવી વિચારણા કરે છે ત્યાં સુધી જળ સંયોગોની ચિંતામાં પડેલો છે, જળ સંયોગોની ચિંતામાંથી ઘેરાયેલો છે. જ્યારે પોતાના મૂળ સ્વરૂપના સંબંધમાં ઉવાપો આવે છે ત્યારે એને ખરી પોતાની ચિંતા એ પ્રકારે આવે છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા પોતાના આત્માની એને દયા આવે છે, પહેલી વહેલી કરુણા આવે છે અને ત્યારે જ તે કર્મબંધથી મુક્ત થવા માટેની ખરી જિજ્ઞાસા અથવા ભાવનામાં આવે છે એ પહેલા એ ખરી જિજ્ઞાસા કે ભાવનામાં આવતો નથી. આવી જે પાત્રતાયુક્ત પરિસ્થિતિ છે એનો ઉલ્લેખ એમણે 40 નંબરના પત્રમાં કરેલો છે. એમના શબ્દોમાં આપણે 40 નંબરના પત્રમાં જોઈએ, પાનું 171 છે, એમાં ત્રીજી લીટી છે શરૂઆતથી. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. અધિકારી એટલે પાત્ર જીવને ઉત્પન્ન થાય છે અને તે જ જીવ કર્મ મુક્ત થવા માટેનો જિજ્ઞાસુ એટલે અભિલાષાવાળો કહી શકાય છે. જ્યાં સુધી પોતાના અનંત જન્મ મરણ સંબંધીની કરુણા એટલે દયા ન આવે, જીવને પોતાની જ દયા ન આવે, ત્યાં સુધી ખરેખર એ દુઃખથી મુક્ત થવા માટેની એને ખરેખરી અભિલાષા છે એમ કહી શકાય નહીં. એ દયાથી એનું હૃદય આર્દ્ર થઈ જાય, ભીંજાઈ જાય, ત્યારે એ પાત્ર જીવની દશામાં એટલી નિર્મળતા આવે છે કે જેને કારણે તે આત્મસ્વરૂપના યથાર્થ પદાર્થને એટલે મૂળ સ્વરૂપને યથાર્થ સ્વરૂપે સમજીને મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. પદાર્થનું સ્વરૂપ સમજે અને દશામાં મુક્ત થવાના પુરુષાર્થ દશામાં મુક્ત થવાના પુરુષાર્થની ઉત્પત્તિ ન થાય એવું કદી બને નહીં. જ્યારે એને પોતાની દયા આવે ત્યારે એને પોતાથી પોતાને તે દુઃખથી અને કર્મબંધથી મુક્ત થવાનો પુરુષાર્થ ઉત્પન્ન થયા વિના રહે નહીં અને ત્યારે જ એને બંધ મોક્ષાદિ પદાર્થનું યથાર્થ સ્વરૂપ યથાર્થ પ્રકારે સમજાય છે. એટલી નિર્મળતા એ પાત્રતામાં પ્રગટ થાય છે. એવી પાત્રતા તત્કાળ ક્યારે પ્રગટે, કે જ્યારે જીવને પોતાના જન્મ મરણની ચિંતા ન થાય ત્યારે. આ વિષય ઉપર બે પત્રો એમણે ખાસ લખેલા છે. એક પત્ર છે 86 નંબરનો અને બીજો પત્ર છે 195 નંબરનો. આ બંને પત્રમાં આ વિષયનું બહુ જ વ્યવસ્થિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે કોઈ પણ જીવે કર્મથી છૂટવાનો માર્ગ પામવાની ઈચ્છા થઈ હોય તો એને બધા વિકલ્પો છોડી દેવા, ધર્મના સાધન સંબંધીના બધા વિકલ્પો છોડીને આ એક જ જગ્યાએ એની ચિંતના ઊભી થાય તો જ એને નિર્મળતા અથવા પાત્રતા આવે કે જે પાત્રતાને વશ એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શકે. આ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં એમ એ પત્રની અંદર એમણે બહુ સ્પષ્ટ પ્રતિપાદન કરેલું છે. એટલે સંક્ષિપ્તમાં ચાલતા વિષયના અનુસંધાનમાં લઈએ તો જે પ્રકારનો કર્મજનિત અવસ્થાનો સંગ છે એ સંગની નિવૃત્તિ થવી એટલે એ સંબંધીના ભાનની નિવૃત્તિ થવી. હું આ વાળો છું ને તે વાળો છું એ ભૂલી જવું પડશે. મૂળ સ્વરૂપે કેવો છું એની અંતર શોધ ચાલ્યા વિના કોઈ રીતે સંઘની નિવૃત્તિ એટલે સંઘ સંબંધીનું ભાન છૂટે એવું નથી. જ્યારે એ ભાન છૂટે છે ત્યારે સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય છે. અપરોક્ષ નામ સ્વયં સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય છે. પ્રત્યક્ષનો અહીંયા સામાન્ય અર્થ લેવા યોગ્ય નથી. સામાન્ય એટલે આપણે વ્યવહાર પ્રત્યક્ષને પ્રત્યક્ષ કહીએ છીએ. મેં નજરો નજર જોયું વ્યવહારમાં ઇન્દ્રિય પ્રત્યક્ષને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે, ઇન્દ્રિય જ્ઞાનના પ્રત્યક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે, જ્યારે પરમાર્થમાં એ જ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં પ્રત્યક્ષ અને પરોક્ષની પરિભાષા અથવા સમજણ બીજા પ્રકારે છે કે જે જ્ઞાન કોઈ પણ ઇન્દ્રિયોના માધ્યમને અવલંબ્યા વિના સિદ્ધે સિદ્ધું પોતાના વિષયને ગ્રહણ કરે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે, અને જે જ્ઞાનમાં વચ્ચે ઉદ્ભવ ઇન્દ્રિયોના નિમિત્તની અપેક્ષા રહે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું છે. અહીંયા આત્માને પોતાનું ભાન જ્યારે સત્ય છે ત્યારે કદી પણ એને પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનના પરમાણુઓની વચ્ચે નિમિત્તની અપેક્ષા હોતી નથી. જ્ઞાન સિદ્ધું જ પોતાના જ્ઞાન સ્વરૂપે આત્માને ગ્રહણ કરે છે અથવા પ્રકાશ કરે છે, એનો પોતે જ પોતાનો પ્રકાશ કરે છે, અને તેથી તેને અપરોક્ષ ભાન અથવા પ્રત્યક્ષ ભાન કહેવામાં આવે છે. એવું જે ભાન છે એ અપૂર્વ છે. પૂર્વે કદી પણ પોતાનું એવું પ્રત્યક્ષ ભાન જીવને થયું નથી, અને એ ભાન થતાં જીવના જન્મ મરણને અનંતતાનું બીજ બળી જાય છે. ત્યાં સુધી એવું ભાન પ્રગટ ન થાય ત્યાં સુધી જીવ અનંત જન્મ મરણ કરે એવું કોઈ બીજભૂત કારણ વિદ્યમાનતા ધરાવે છે એમ સમજવા યોગ્ય છે. એટલે આવું જે અપરોક્ષ ભાન પ્રગટ થાય છે એનું મહત્વ બહુ છે અથવા એનું મહત્વ અનંત ગુણો છે. એટલા માટે અનંત ગુણો છે કે અનંત જન્મ મરણના બીજભૂત કારણનો નાશ કરનારું એ પ્રગટ સાધન છે. એ જ માટે એટલે એવું સ્વરૂપનું ભાન થવા માટે સૌ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. એ જ માટે એટલે એવું સ્વરૂપનું ભાન થવા માટે તીર્થંકર આદિ સર્વ જ્ઞાનીઓએ, તીર્થંકર છે એ પરમ જ્ઞાની પુરુષ છે, અને એ સિવાયના ગણધર આદિ આચાર્યો અને જ્ઞાની પુરુષો બધા એક જ મતમાં છે. કોઈનો મત જુદો નથી. ક્યારે પણ કદી પણ એવું વિચારવા યોગ્ય નથી કે એક જ્ઞાનીથી બીજા જ્ઞાની જુદા પડે છે, એવું ક્યારે પણ વિચારવા યોગ્ય નથી. પદાર્થનું સ્વરૂપ બધાને સરખું સમજાયું છે અને પદાર્થનો અનુભવ પણ બધાને એક સરખો જ થાય છે. પછી એ વિષયમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય હોય કે ભિન્ન ભિન્ન સમજણ હોય એ વાતને ક્યાંય પણ અવકાશ રહેતો જ નથી. તેમ છતાં પણ ઉપદેશની શૈલી પ્રત્યેક જ્ઞાનીઓની જુદી પડતી જોવામાં આવે છે, અને માત્ર બાહ્ય દ્રષ્ટિથી એ શૈલીને જોવામાં આવે તો એવો ભ્રમ થાય છે કે એક જ્ઞાની આમ કહે છે જ્યારે બીજા જ્ઞાની કંઈક બીજું જ કહે છે. ખરેખર બે વચ્ચે આશય અને મૂળ સ્વરૂપના કહેવા વિશે કિંચિત માત્ર પણ ફરક હોતો નથી અને હોવાનો સંભવ પણ નથી. આ એક દ્રઢપણે સમજમાં રાખવા જેવી વાત છે. નહીતર જુદા જુદા જ્ઞાનીઓ વિશે જુદી જુદી કલ્પના થયા વિના નહીં રહે અને એક નવો ભ્રમ ઉત્પન્ન થશે. અહીંયા બહુ સ્પષ્ટ કહ્યું છે કે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. અસંગપણું એટલે શું? કે જે અસંગ દશામાં ઉપયોગ અંતર્મુખ થઈને અન્ય સર્વ પદાર્થોનો સંગ છોડીને સ્વસંગ કરીને અસંગપણું ધારણ કરે છે. નિજના સંગે અન્યના સંગથી નિવૃત્ત થઈને જે દશા ઉત્પન્ન થાય છે, જેમાં સ્વરૂપનું ભાન પ્રગટે છે, પ્રત્યક્ષ અનુભવ ગોચર થઈને ભાન પ્રગટે છે, એ દશાને અસંગપણું કહ્યું છે. અને એવું અસંગપણું થવા માટે જ સર્વ પ્રકારના આત્મકલ્યાણના બાહ્ય સાધનો કહેવામાં આવ્યા છે. બાહ્ય સાધનમાં વિધવિધતા છે પણ આત્મકલ્યાણમાં વિધવિધતા નથી. જેમ વ્યાપાર કરવામાં અનેક પ્રકારનો વ્યાપારની વિધવિધતા છે, પૈસાની કમાણીમાં કોઈ વિધવિધતા નથી, બધાનો આશય એક જ છે ગમે તે વ્યાપાર કરો. એમ બાહ્ય સાધન કોઈ પણ હોઈ શકે છે, અંદરમાં આત્મકલ્યાણની કમાણી એક જ પ્રકારની થતી હોય છે. અને એટલા માટે એવું જે અસંગપણું છે એ કહેવા માટે બધા જ સાધનો કહેવામાં આવ્યા છે. જો અસંગપણું ન કેળવાય તો એ સાધન ખરેખર સાધન રહેતા નથી. સૌ સાધન બંધન થયા રહેવાનો કોઈ ઉપાય, એ સાધન નથી રહેતા પણ એ બંધનનું કારણ થાય છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો આગમન એક છે. તો સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. એટલે કે સર્વ આગમના સર્વ વચનોનું કેન્દ્ર સ્થાન, કેન્દ્ર બિંદુ એક જ છે કે કોઈ પણ રીતે જીવને રાગદ્વેષ રહિત કરીને, અન્ય પદાર્થના સંગ રહિત કરીને અસંગ દશામાં લાવો. બધા જ આગમોનું આ તાત્પર્ય છે. એને આપણે સંક્ષિપ્તમાં એક શબ્દથી વિતરાગતા પણ કહીએ છીએ. સર્વ આગમનું તાત્પર્ય શું? એ વિતરાગતા. આગમના સર્વ વચનો કે સર્વગાથાઓનું તાત્પર્ય શું? એ વિતરાગતા. આ સિવાય બીજી કોઈ વાત એમાંથી નીકળતી નથી. વિતરાગોએ કહેલી વાત વિતરાગતા અર્થે છે, કોઈ અન્ય હેતુએ હોવાનો સંભવ નથી અને અન્ય હેતુએ હોવાની કલ્પના કદી પણ કર્તવ્ય નથી. જે પોતે પ્રગટ પરિણમન કરીને કહેવા માગે છે તેથી બીજી વાતનો વિકલ્પ અથવા કલ્પના શા માટે થવી જોઈએ? થવાનો અવકાશ જ નથી. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ સર્વ વચનો થયા છે. એક જ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. અન્ય પત્રમાં કૃપાળુદેવની સ્પષ્ટ સૂચના છે કે જ્ઞાનીના વચનોને લૌકિક અર્થમાં લઈ જવા નહીં. જે પરમાર્થિક હેતુથી એ વચનો કહેવાયા છે તે જ પરમાર્થિક હેતુથી એ વચનો વિચારવા યોગ્ય છે અથવા સમજવા યોગ્ય છે, અન્ય પ્રકારે એની કલ્પના થવી ન ઘટે. એ કહે છે કે સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે, તે થવાના હેતુથી તે સર્વ વચનો કયા છે. હવે એ વિષયમાં એકદમ બહુ સ્પષ્ટીકરણ સુંદર આપ્યું છે કે એક પરમાણુથી માંડી 14 રાજલોકની જે કાંઈ વાત વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવા અર્થે વર્ણવી છે. શું કહેવું છે? આગમ છે, જિનાગમ છે, એના ચાર વિભાગ જોવામાં આવે છે. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગ. તો કરણાનુયોગની અંદર 14 બ્રહ્માંડની વાત આવે છે અથવા 14 રાજલોકની વાત આવે છે. તો તે 14 રાજલોક શું છે? કે જીવને કર્મ ભોગવવાના સ્થાનો છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. જીવ 14 બ્રહ્માંડમાં પોતાના કર્મનું ફળ ભોગવવા માટે જન્મ મરણ કરી રહ્યો છે. એ પરમાણુની વાત દ્રવ્યાનુયોગમાં આવે છે. એટલે દ્રવ્યાનુયોગનો વિષય હોય કે કરણાનુયોગનો વિષય હોય, જિનાગમનો કોઈ પણ વિષય હોય, તે ઉપયોગને સર્વ જગ્યાએથી વ્યાવૃત કરીને એક સ્વરૂપમાં સમાવા માટે, અસંગ દશા ઉત્પન્ન કરવા માટે કહેવામાં આવ્યું છે. 14 રાજલોક એ ભલે જગતની રચના છે, પણ એ નિજ સ્વરૂપ સમજાવવા માટે કહ્યું છે. બીજો હેતુ નથી એની પાછળ, કોઈ જ્ઞાનનું પ્રદર્શન કરવાનો હેતુ નથી, પણ જીવનું સ્વરૂપ સમજાવીને ઉપયોગ સ્વરૂપમાં સમાય એ હેતુથી એ વાત કરેલી છે. અને એ પ્રકારનો હેતુ, એ દ્રષ્ટિકોણ એમણે પત્ર 690 સ્પષ્ટ કરેલો છે. 690 જે પત્ર છે એમાં એક પરમાણુની અને એક સમયની અને એક પ્રદેશની ચર્ચા કરે છે. 690 જુઓ. ચાર નંબરના પારિગ્રાફમાં છે. કાળનો સૂક્ષ્મ વિભાગ તે સમય છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પ્રદેશ છે. આમ સૂક્ષ્મ વિષયોની ચર્ચા કરવા પાછળ આશય શું છે એમણે કાઢ્યો છે. એ પારમાર્થિક દ્રષ્ટિકોણ જ્ઞાનીનો કેવો હોય છે, હોઈ શકે છે, એનો સ્પષ્ટ અહીંયા પુરાવો મળે છે. કે વાત એક સમયની, એક પ્રદેશની કે એક પરમાણુની હોય, એમાંથી પારમાર્થિક વિષય કેવી રીતે ઉત્પન્ન થાય છે, એવું જ્ઞાન કોને થાય? કે જે વિતરાગ સર્વજ્ઞ હોય એને થાય, જે સર્વજ્ઞ હોય એને જેવું જ્ઞાન થાય. સર્વજ્ઞ કોણ થાય? કે જે સર્વથા વિતરાગ થાય એને થાય, એ જ સર્વજ્ઞ થઈ શકે. તો એ પરમાણુનો ઉલ્લેખ એમ બતાવે છે કે વિતરાગ થવું હોય એના માટેનો આ વિષય છે, એમ કરીને પરમાર્થ કાઢ્યો છે. એમાં વાંચ્યું તો બહુ લાંબો વિષય ચાલે એમ છે, સંક્ષેપ એનો એ છે કે એક પરમાણુની વાત પણ જો આગમ કરે છે તો એ વિતરાગ થવા માટે કરે છે, અને 14 બ્રહ્માંડની વાત કરે છે તો પણ વિતરાગ થવા માટે કરે છે. કેમ કે એક પરમાણુ થી માંડી 14 રાજલોક ની ચર્ચા અથવા વર્ણન અને નિષોન્મેષ થી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયાવર્ણની છે. નિષોન્મેષ એટલે આંખ ઉઘાડવી અને આંખ મીચવી, મેષ અને ઉન્મેષ, મેષ એટલે આંખ ઢળવી, ઉન્મેષ એટલે ખુલ્લી થવી, એટલે આંખનો પલકારો થાય છે એમાં આંખ નીચાય છે ખુલ્લે છે, નીચાય છે ને ખુલ્લે છે, એવી એક નાનામાં નાની ક્રિયા એનું જે વર્ણન આવે છે. અને શૈલેષી અવસ્થા એટલે શુક્લ ધ્યાનની છેલ્લી અવસ્થા જે છે, શૈલેષ એટલે પર્વત. પર્વત જેમ સ્થિર હોય છે, ક્યારે હલતો નથી, એમ આ શૈલેષીકરણ રૂપ જે ધ્યાન છે એ એટલું પર્વત જેટલું મજબૂત છે કે 14 બ્રહ્માંડ હલે તો પણ આ ધ્યાનસ્થ દશામાં કંઈ ફેરફાર ન થાય. એવી સ્થિર દશા અને એક પલકારા જેવી અસ્થિર દશા, એ બંને ક્રિયાનું વર્ણન જિનાગમ્ય વિશે કરવામાં આવ્યું છે કે એ જ અસંગતા સમજાવવા અર્થે કરવામાં આવ્યું છે. એમાંથી અસંગ પણ કાઢ્યું છે. શૈલેષી અવસ્થામાં તો આત્મધ્યાન સ્પષ્ટ છે, પણ મેષોન્મેષમાં આત્મધ્યાન જે એમાંથી વિતરાગતા કેવી રીતે નીકળે, કે આવી નાની વાતમાં પણ વિતરાગતા નીકળે છે? તો આંખના પલકારા શું બતાવે છે? કે ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગની ચપળતા અથવા ચંચળતાને બતાવે છે. અને એ પલકારા ક્યારે ઘટે છે? કે જીવ જ્યારે સ્વરૂપ ધ્યાન કરીને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરે ત્યારે એ પલકારાની ચંચળતા છે એકદમ ઘટી જાય છે. કોઈને તો પલકારા થતા બંધ થઈ જાય છે, અથવા કોઈને બહુ લાંબા કાળે એકાદ પલકારો આવે. આવી જે નિશ્ચંચળતા અને ચંચળતાનો વિષય, તે પરિણામની અંતર્મુખતા અને બહિર્મુખતાને સૂચવનારો છે. અને એમાંથી અસંગતા કેવી રીતે ઉત્પન્ન કરવી અથવા ઉપયોગને અંતર્મુખ કેવી રીતે કરવો એ વિષયની ચર્ચા જિનાગમ કરે છે. અને ત્યારથી માંડીને એ ધ્યાનની પ્રાથમિક અવસ્થા છે, સ્વરૂપ ધ્યાનની પ્રાથમિક અવસ્થાથી લઈને 12મા ગુણ સ્થાને જે શૈલેષી અવસ્થા પ્રગટ થાય છે ત્યાં સુધીની ચર્ચા એક આત્માને વિતરાગ થવા અર્થે, અંતર્મુખ થવા અર્થે, અસંગ થવા અર્થે કહી છે. એ સિવાય બીજો કોઈ આશય એની પાછળ રહેલો નથી. આવું જે અસંગપણું, સર્વભાવથી અસંગપણું થવું, તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. આ સાધન છે, મોક્ષ માર્ગ એ સાધન છે, અને મોક્ષ છે તે સાધનનું સાધ્ય છે. અંતર્મુખ થવું, ઉપયોગને અસંગપણે સર્વભાવથી સંગ છોડાવી દેવો, એવું જે મોક્ષ માર્ગનું સાધન છે એ સાધન કઠણ છે અથવા દુષ્કર છે એ સહેલું નથી. અને એ સમજી શકાય એવી વાત છે કે ઉપયોગ કેટલો ચંચળ થઈને અન્ય પદાર્થમાં જીવનો લાગેલો છે એ વાત કોઈ પણ માણસ પોતાના વર્તમાન પરિણામના અનુભવથી સમજી શકે એવી વાત છે. મન જરા પણ સ્થિર રહેતું નથી. 5 ઇન્દ્રિયોના વિષયો ભલે તમે ન સામે આવે અને એની પ્રવૃત્તિ ન હોય ઉપયોગને, પણ મન છે એ કોઈનું સ્થિર રહેતું નથી. એ સર્વસાધારણ બધા જ માણસને અનુભવમાં આવે એવી વાત છે. એને સ્થિર કરવું અને આત્મ સ્વરૂપમાં એ ઉપયોગને લગાવવો એ કોઈ સાધારણ વાત નથી. અનંતકાળે પણ ન થઈ શકે, અનંતકાળે પણ દુર્લભ એવી એ વાત છે. એ સાધન દુષ્કર છે. અહીંથી એમને આ પત્રના મૂળ વિષયનું અનુસંધાન કરવું છે. આટલી વાતની પ્રતિપાદન, આટલી વાતનું પ્રતિપાદન કર્યા પછી હવે મૂળ વિષય ઉપર આવવા માંગે છે કે અહીંયા આ પ્રકારે જ્યારે સાધના અને આરાધના છે એટલી દુષ્કર છે તો પછી એનો કોઈ રસ્તો છે કે નહીં? તો કે નિરાશ્રયપણે તે સાધન સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવું એ તો અત્યંત દુષ્કર છે. નિરાશ્રયપણે એટલે કોઈના પણ અવલંબન વિના પોતાની મેળે એવું સાધન પ્રાપ્ત થઈ શકતું નથી. ભલે ઉપયોગ આત્મામાં લઈ જવો છે, પરિપૂર્ણ અંતર્મુખ થવું એવો જીવનો પરિણામ સ્વભાવ અથવા શક્તિ આત્મામાં રહેલી છે, એ આત્માનું સ્વરૂપ છે, તો પણ એ સ્વરૂપ નિરાશ્રયપણે કદી કોઈને પ્રગટ થયું નથી અને થવાનું પણ નથી. એના માટે આશ્રય સ્થાન કોઈ જોઈએ. એક વસ્તુ સ્થિતિ છે, જીવ અનાદિથી ઊંધો પડેલો છે. ઊંધો પડેલો છે એટલે એના ઊંધા પરિણામ ચાલે છે, છોડવા ચાલતા જ નથી અને અનંતકાળથી એમ જ ચાલી રહ્યું છે. એ જીવને સવળા પરિણામ કરવા માટે, ઊંધા પરિણામ છે એને સવળા પરિણામ થવા અર્થે એ આડા થઈને સવળા થાય છે. જેમ ઘોડો ઊંધો હોય એ સવળો થાય ત્યારે આડો થઈને સવળો થાય, એમ જેમ કોઈ કરી દે સવળો ન થઈ શકે, કેમ કે વસ્તુ સ્થિતિ નથી. ઊંધો અને સવળો થવામાં 180 ડિગ્રીનો એંગલ છે, બરાબર છે? તો એમાં એક એક ડિગ્રીનો એંગલ ફરીને પછી 180 પહોંચશે કે સીધો 180માં આવશે? એ 90 ડિગ્રી સુધી આગળ થશે પછી સવળો થશે સીધો. આવી એક વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે. એમ જીવના પરિણામમાં પણ એકદમ ચાલતા અનાદિથી ચાલતા ઊંધા પરિણામને સવળા થવા માટે વચ્ચે કોઈ આશ્રય આવે છે અને એ આશ્રયને અહીંયા તીર્થંકર દેવે સત્સંગ કહ્યો છે. એ આશ્રયને શું કહ્યું છે? સત્સંગને આશ્રય બતાવ્યો છે. જુઓ, તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે, હું કહું છું એમ નથી કહેતો, આ તો તીર્થંકર દેવે કહેલી વાત છે. સર્વજ્ઞ પરમાત્માએ કેવળ જ્ઞાનમાં જોઈને અને પોતે અનુભવ કરીને કહેલી વાત છે, સત્સંગને તેનો આધાર કયો છે. સત્સંગના આધારે અસંગ દશા થાય અને વગર સત્સંગના આધારે કોઈની અસંગ દશા થાય નહીં એ વાત શ્રી તીર્થંકર દેવે પોતાના અનુભવ જ્ઞાનથી કહેલી છે. એટલે એ વિષયનું પોતે પણ પ્રતિપાદન કરે છે, કેમ કે પોતે પણ એ જ મતમાં છે ને એ જ અનુભવમાં છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. જો શબ્દ કેવો વાપર્યો છે, સત્સંગને એનું કારણ છે એમ નથી કહ્યું, સત્સંગને એનો આધાર કયો છે. કે એકવાર તારે આશ્રય લેવો પડશે. અન્ય પદાર્થનો તો આશ્રય તને વર્તે છે, જળનો, શરીરનો, કુદરતી પદાર્થોનો આશ્રય વર્તે છે. હવે એક વચ્ચે સત્સંગનો આશ્રય લઈ લે પછી સ્વરૂપનો આશ્રય થવાનો વારો આવશે, સીધો સ્વરૂપનો આશ્રય થવાનો વારો આવી શકતો નથી. એટલે એને આધાર કર્યો છે વચ્ચે, તેને આધાર કર્યો છે કે જે સત્સંગના યોગે સરળ સ્વરૂપભૂત એવું અસંપણું જીવને ઉત્પન્ન થાય છે, કે જે સત્સંગના યોગથી અસંપણું જે ઉપર કહ્યું તે ઉત્પન્ન થાય, કે જે અસંપણું સહજ સ્વરૂપભૂત છે, જેવું સ્વરૂપ છે તેવું જ છે. એટલે સ્વરૂપભૂત શબ્દ વાપર્યો છે. સ્વરૂપના અંગભૂત છે, જેવું સ્વરૂપ છે એવું જ છે, એમાં કાંઈ ફરક નથી. એવું અસંપણું ઉત્પન્ન થવા માટે સત્સંગને જે આધાર કર્યો છે એ આધાર જ્યાં સુધી સમજવામાં નથી આવતો ત્યાં સુધી જીવ બીજા બીજા મીઠા પ્રયત્નો પણ યોગના ધ્યાનના વિચારણાના ચિંતનાના કરે છે તો એમાં કદી સફળ થતો નથી. એ વિષય ઉપર કૃપાળુ યોગને હાઇલાઇટ આપ્યું છે, વિશેષ પ્રકાશ પાડ્યો છે, અને એટલા માટે આ પત્રમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. બાકીનો શેષ અંક છે એ કાલના સામના સ્વાધ્યાયમાં સમાપ્ત થાય.